நமோ சித்தாளம் நமோ ஆயரியாளம் நமோ வஜ்ராயாளம் நமோ லோயே சவசாஹுனம். ஆத்மானுசாசன கிரந்த விராஜமான છે. આપણે મંગલાચરણ કરીએ છે. શ્રી જીન શાસન ગુરુ નમો નાના વિધ સુખકાર આસમહિત ઉપદેશ તે કરે મંગલાચાર. તો હે જીન શાસન મે આત્માનું શાસન શ્રુત જાતિ દુઃખ હારી સુખ કારી સાચી શાસના જાકો ગુણ ભદ્ર કરતા ગુણ ભદ્ર જાકો જાની ભદ્ર ગુણધારી ભવ્ય કરત ઉપાસના એસે સારે શાસ્ત્ર કો પ્રકાશે અર્થ જીવની કો બને ઉપકાર નાશે મિથ્યા ભ્રમ વાસના તાતે દેશ ભાષા કરી અર્થ કો પ્રકાશ કરો જાતે મંદ બુદ્ધિ ઉકે હોત અર્થ ભાષના જાતે મંદ બુદ્ધિ ઉકે હોત અર્થ ભાષના. મંગલાચરણ ની આપણે પહેલી ગાથા લઈએ અને પછી આપણે આગળ જે 9 નંબર ની ગાથા ઉપર સ્વાધ્યાય પ્રારંભ કર્યો હતો ગયા વખતે એની આપણે ચર્ચા કરશું. સૌથી પહેલા મંગલાચરણ ની પહેલી ગાથા. જો લક્ષ્મી કે નિલય રૂપ ઉન અવિનાશી પ્રભુ કો હૃદાર ગ્રંથ રચુ આત્માનુશાસન ભવ્ય જનો કો હે શિવકાર. દસ નંબર ની ગાથા ઉપર આપણે નહીં 9 નંબર ની ગાથા ઉપર આપણે સ્વાધ્યાય પ્રારંભ કર્યો હતો. 9 નંબર ની ગાથા એનો હરિજીત પાઠ ગાઈને પછી આપેલી ટીકા વાંચીએ. સર્વ કર્મ આમાં આપ્ત કી ઉપાસના કી પ્રેરણા. આપ્ત એટલે ગયા વખતે આપણે ચર્ચા કરી હતી કે આપ્ત એટલે તીર્થંકર, આપ્ત એટલે ભગવાન. તો ભગવાન ની ઉપાસના ની પ્રેરણા આવી છે. હવે કેમ ભગવાન ની ઉપાસના કરવી અને ભગવાનની ઉપાસના નો અર્થ શું થાય, કેવી રીતના કરવી ઉપાસના, કેવી રીતના થાય ઉપાસના, તો એ આખી બહુ સરસ ગાથા છે. તો આપણે એ આખી ગાથા આજે લેશું. 9 નંબર ની ગાથાનો આખો સ્વાધ્યાય આપણે આજે પૂરો કરશું. સર્વ કર્મ ક્ષય સે જો સમ વહ સુખ શીઘ્ર સવી ચાહે કર્મ ક્ષય સમ્યક ચારિત સે ચરિત જ્ઞાન સે અવિગાહે. આખી લિંક છે, ક્રમ છે. આગમ શ્રુતિ સે શ્રુતિ આપ્ત સે આપ્ત રહિત સબ દોષો સે અતઃ યુક્તિ સે કર વિચાર સત પુરુષ સુખદ જિન શરણ ગહે. બહુ સરસ છે. આગમ શ્રુતિ સે શ્રુતિ આપ્ત સે અને આપ્ત સર્વ દોષો થી રહી છે એટલે યુક્તિ થી તું વિચાર કરીને જીન શાસન નું શરણ ગ્રહણ કરજે, આપ્ત ની ઉપાસના કરજે. ચલો બહુ સરસ ચર્ચા છે આમાં. હવે આપણે એક એક પોઈન્ટ લઈએ છીએ આ ચર્ચામાં. સૌથી પહેલા તો આપણે આ ટીકા વાંચતા જઈએ, કેમ કે આપણે આજ્ઞાનું આખી ગાથાનો સ્વાધ્યાય કરવો છે. તો આ ટીકા આપણે વાંચતા જઈએ અને એક એક પોઈન્ટ ઉપર ચર્ચા કરતા જઈએ. 9 નંબર ની જે ગાથા છે એના પહેલા 8 નંબર ની ગાથા પણ બહુ સરસ આવી હતી. એક જ લાઈન આપણે વારંવાર એને રિપીટ કરી હતી, પાપ થી દુઃખ અને ધર્મ થી સુખ. આ સિદ્ધાંત પાપ થી દુઃખ અને ધર્મ થી શું થાય છે, તો કે સુખ ની પ્રાપ્તિ થાય છે. હવે સુખ ની પ્રાપ્તિ ધર્મ થી થાય છે, તો ધર્મ કેવી રીતના કરવો, ધર્મ નું શું સ્વરૂપ છે, ધર્મ ને બતાવવા વાળા આપ્ત નું શું સ્વરૂપ છે, એ આખી ગાથા અહીંયા આવે છે. આ જે 9 નંબર ની ગાથા પૂરી થશે ને પછી આખો જે વિષય છે એ વિષય આખો પરિવર્તિત થશે. 9 નંબરની ગાથા પછી 10 નંબરની ગાથા થી સમ્યક દર્શન નું બહુ સરસ સ્વરૂપ અહીંયા દર્શાયું. પછી સમ્યક જ્ઞાન અને પછી સમ્યક ચારિત્ર. તો હવે સમ્યક દર્શન નું સ્વરૂપ, સમ્યક દર્શન ની ઉત્પત્તિ કેવી રીતના થાય, સમ્યક દર્શન ના કેટલા પ્રકાર છે, તો એ ઘણી સરસ સરસ ચર્ચા 10 નંબરની ગાથા થી આવશે. આજે આપણે 9 નંબરની ગાથામાં આપની ઉપાસના કેવી રીતના થાય એની ચર્ચા કરીએ. જે સૌથી પહેલા તો એક એક પોઈન્ટ લઈએ. સત સુખ ની ઈચ્છા જગતમાં સર્વ પ્રાણી ને હોય. સત સુખ, સાચા સુખ ની ઈચ્છા જે અનાદિકાળથી ઇન્દ્રિયના વિષય ભોગોમાં આપણે જે સુખ માન્યું છે એ સાચું સુખ નથી, એ સત સુખ નથી, એ સુખ નો આભાસ છે, સુખ ની ભ્રમણા છે, સુખ સંબંધીની કલ્પના છે, પરંતુ એ સાચું સુખ નથી. સત સુખ કોને કહેવાય? કે જે આત્માના આશ્રયથી પ્રગટ થાય છે એ સત સુખ છે. કોઈ પરના આશ્રયથી, પરના લક્ષ્યથી સાચું સુખ પ્રાપ્ત થવાનું નથી. આપણે ખાલી ભ્રમણા કરીએ છીએ કે અહીંયાથી સુખ મળે છે, અહીંયાથી સુખ મળે છે, એટલે ઇન્દ્રિયના વિષય ભોગો તરફ આપણી વૃત્તિ, પ્રણતિ, આપણી જે પણ પર્યાય છે એ દોડે છે. તો અહીંયા શું કહે છે? જે ત્રિભુવન મેં જીવ અનંત, સુખ ચાહે દુઃખ તે ભયવન. બધા જીવો સુખ ચાહે, બધા જીવો સુખી રહેવા ચાહે. કોઈ દુઃખી રહેવા ચાહે છે? કોઈને દુઃખ ગમે છે? દુઃખમાં, આકુરતામાં કેટલો ટાઈમ રહી શકશે? દુઃખને છોડવા માંગે છે, દુઃખથી ભાગે છે, દુઃખનો ભય છે, ખ્યાલ આવે છે? એટલે અનેક ઉપાયો કરે છે. તેના ઉપાય કરે છે સુખી થવા માટેના અને દુઃખને ટાળવા માટે. શરીરમાં કોઈ રોગ આવ્યો હોય અને એનાથી અંદર દુઃખ થતું હોય, આમાં એકત્વ છે ને, એટલે આત્મા દુઃખી હોય તો હવે એ દુઃખને દૂર કરવા માટે એ અનેક ઉપાય કરે છે. શરીરના રોગોને દૂર કરે. કેમ? કારણ કે એની ભ્રમણામાં, એની માન્યતામાં એમ છે કે શરીર સ્વસ્થ તો અમે સુખી, શરીર અસ્વસ્થ તો અમે દુઃખી. અને દુઃખ અમને જોઈતું નથી, દુઃખ અમને ગમતું નથી, દુઃખ અમને ટાળવું છે. અમે અનેક ઉપાય કરીને દુઃખને ટાળશું, પણ ના, દુઃખના, દુઃખને ટાળવાના ઉપાય સાચા છે અને ના સુખ પ્રગટ કરવાના ઉપાય સાચા. સુખ જોઈએ છે, સુખી થવું છે, પણ સાચું સુખ ક્યાં છે અને કેવી રીતના પ્રાપ્ત થાય એની ખબર નથી. એટલે જ્યાં નથી ત્યાં સુખ માટે દોડે છે, અને જ્યાં છે ત્યાં ક્ષણ માત્ર માટે પણ જોતો નથી. આ ચોખ્ખી વાત છે, વેરી ક્લિયર કોન્સેપ્ટ, બરાબર છે? તો સત સુખ ની ઈચ્છા જગતમાં સર્વ પ્રાણી ને હોય. સર્વ પ્રાણી જે ત્રિભુવન મેં, ત્રણ ભુવનમાં જે જીવો છે, સર્વ પ્રાણી સુખ ની ચાહના કરે છે, ઉપાય કરે છે, ઘણા સામગ્રી ભેગી કરીને સુખી થાય છે, સુખી માને છે, સુખી થઈ એવું માને છે. સામગ્રીઓ ભેગી કરી, ઘણા સામગ્રી છોડીને સુખી થઈ એમ માને, પરંતુ ના સામગ્રીઓ ભેગી કરવામાં સુખ છે, ન સામગ્રીઓ છોડવામાં સુખ છે. અરે આ સમસ્ત સામગ્રી સંયોગ પરદ્રવ્યથી ભિન્ન, અંદરમાં પોતાના શુદ્ધાત્માનો આશ્રય જ્યારે લેશે ત્યારે અંદરમાં ભરેલા આનંદનું વેદન એની પર્યાયમાં પ્રગટ થશે. એનું નામ સાચું સુખ છે. તો સર્વ પ્રાણીઓ શું ચાહે છે? જગતના સુખની ઈચ્છા જગતના સર્વ પ્રાણીઓને હોય છે. અને સર્વ જીવોની વર્તના જોતા તેમની અભિલાષા પ્રત્યક્ષ દેખાઈ આવે. જે વર્તના છે સુખની ચાહના માટે, જે વર્તના છે, જે એક્ટિવિટી છે, જે પ્રયત્ન કરે છે, એનાથી સાક્ષાત દેખાઈ આવે છે કે બધા જીવો સુખી થવા જાય. વર્તના, બિહેવિયર, પ્રવૃત્તિ, એક્ટિવિટી, વાંછા, તો કે એનાથી ખબર પડી જાય છે કે બધા પ્રાણીઓ સુખી થવા ચાહે. પોઈન્ટ સમજાય છે? પ્રવચન માં બેઠા હોય અને આપણે પગ ફોલ્ડ કરીને બેઠા હોય, હવે આપણને થોડાક પગ દુખવા માંડે તો આપણે એ પોઝિશન ચેન્જ કરીએ. પોઝિશન ચેન્જ કરીએ નો મતલબ કે જે પોઝિશન માં બેઠા હતા એમાં દુઃખ અને આકુરતા ભાસતી હતી. અને શું માને કે પોઝિશન ચેન્જ કરવાથી થોડું સારું લાગે, સારું લાગે, સુખી થાય, સારું લાગે. તો એકો એક પ્રવૃત્તિ, વર્તન, બિહેવિયર, એક્શન, રિએક્શન, એક્ટિવિટી આ જીવ કોની માટે કરે છે? કે સુખી થવા માટે કરે છે. પ્રત્યક્ષ, કેટલું સરસ લખ્યું છે, પ્રત્યક્ષ દેખાઈ આવે. ટ્રાય ટુ કીપ ધ ગ્રંથ ઇન ફ્રન્ટ ઓફ યુ. તમે ગ્રંથ તમારી સામે રાખવાનો પ્રયત્ન કરજો તો તમને બહુ મજા આવશે. જો બરાબર છે, અભિલાષા પ્રત્યક્ષ દેખાઈ આવે છે, પરંતુ વાસ્તવિક સુખ તો એમ છે કે સતસુખ ની પ્રાપ્તિ. હવે વાસ્તવિક આ જે પણ પ્રયત્ન કરે છે, બાહ્ય પ્રયત્ન બધા ખોટા છે, પણ વાસ્તવિકતા શું છે? સાચા સુખ ની પ્રાપ્તિ કેવી રીતના થશે? શું પ્રોસિજર છે? કોઈ સમજાય છે? આજે આપણે મહાવીર તીર્થંકર મહાવીર ભગવાન નો આજે જન્મ થયો. જન્મ મરણ થી રહિત થવા માટેનો જન્મ, અંતિમ જન્મ થયો. અરે જગતના જીવોને ધર્મ તીર્થ ની સ્થાપના કરીને જન્મ મરણ થી રહિત સુખી થવાનો ઉપાય અને દુઃખ થી રહિત થવાનો ઉપાય મહાવીર ભગવાનના જીવે 30 વર્ષ સમોસરણ સહિત વિયાર કરીને સમગ્ર ભારત વર્ષમાં ઉપદેશ આપ્યો કે આ સુખ ની પ્રાપ્તિ કેવી રીતના. પૂજ્ય ગુરુદેવ શ્રી ને આ વિધિ મળી ગઈ. એ સુખ ની પ્રાપ્તિ જે ગ્રંથમાં લખી છે, ગ્રંથ મળી ગયો, એમને પણ પરિવર્તન કર્યું. અભિપ્રાયનું પરિવર્તન કરી દીધું, એ મૂળ પરિવર્તન છે. પછી સંપ્રદાયનું પરિવર્તન તો થશે ને થયું, પરંતુ અભિપ્રાયનું પરિવર્તન, માન્યતાનું પરિવર્તન, દ્રષ્ટિનું પરિવર્તન, પ્રતીતિનું પરિવર્તન, જ્ઞાનનું પરિવર્તન અંદરમાં પહેલા થયું. આ તો અશરીરી થવાનો ગ્રંથ છે ભાઈ. તો એ ખરેખર ગુરુદેવજી નો સાચો જન્મ, મહાવીર ભગવાન નો જન્મ, અને હમણાં બાળકોજી નો આપણો સાચો જન્મ, આપણો સાચો. કેટલું સરસ, કેટલું સરસ આખું આખો કાર્યક્રમ, આખો આખો જે ભાવ હતો, બાળકો દ્વારા જે પ્રસ્તુતિકરણ થયું, કેટલી સરસ વાત, સચોટ વાત, અને સત્યના સંસ્કાર બાળકોમાં પણ અંદરમાં સિંચાય એવી સરસ આ વાત બાળકોના મોઢે આપણે સાંભળીએ તો આપણા પણ રૂવાતા ઉભા છે, આપણા પણ રોમ રોમ પુલકિત થઈ. સમજાય છે? તો શું કહે છે? તો ગુરુદેવ શ્રી જે સતના અંતરમાં દર્શન કર્યા અને જગતને આ માર્ગ બતાવ્યો, એ સત સુખની પ્રાપ્તિ કેવી રીતના થાય છે એનો ક્રમ બતાવ્યો. આમાં કોઈ ક્રમ બતાવ્યો છે? જો સૌથી પહેલા કહે છે સર્વ કર્મ ક્ષયથી જ થાય સાચા સુખની, એટલે કે અહીંયા તો સર્વ કર્મ ક્ષયથી જ થાય છે, એનો મતલબ કે અવ્યાબાદ સુખની વાત, સિદ્ધ દશાની વાત. ચાર ઘાતી કર્મ અને ચાર અઘાતી કર્મ નો સંપૂર્ણ સહી થઈ જશે, ખાલી દ્રવ્ય કર્મ નો નહીં, એની સાથે સાથે નો કર્મ નો, ભાવ કર્મ નો, દ્રવ્ય કર્મ નો સંપૂર્ણ ભાવ થઈ જશે, એનાથી રહિત થઈ જશે જીવ, તો એ જીવને સુખની પ્રાપ્તિ થશે. કયા સુખની? અવિનાશી અવ્યાબાદ સુખની પ્રાપ્તિ તો સર્વ કર્મના ક્ષયથી થાય છે, પરંતુ એ સુખની પ્રાપ્તિની શરૂઆત દર્શન મોહનીય એટલે નિત્યાત્મ કર્મના ક્ષયથી એ શરૂઆત થાય છે. પછી ધીરે ધીરે સુખ વધતું જાય છે, વિતરાગતા વધતી જાય છે, આકુરતા, રાગ અને વિકલ્પો ઘટતા જાય છે, અને ધીરે ધીરે સુખ વધતા 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 અહીંયા કર્મો ખપે છે, ગુણસ્થાન વધે છે, સુખ વધે છે, સ્વરૂપ આચરણ વધે છે, સ્થિરતા વધે છે, લીનતા વધે છે, અને સર્વ કર્મ નો ક્ષય થઈ જાય છે તો પૂર્ણ સુખ ની પ્રાપ્તિ થઈ જાય. શરૂઆત થાય છે ચોથા ગુણસ્થાને અને પૂર્ણતા થાય છે સિદ્ધ દશા પ્રગટ થતા પહેલા સમય અવ્યાબાદ સુખ ની પ્રાપ્તિ થાય. ચોથા ગુણસ્થાને મોક્ષ માર્ગ ની શરૂઆત થઈ જાય છે કે જ્યાં અતિન્દ્રિય આનંદ ની કણિકા તૂટે છે, આંશિક સુખની પ્રાપ્તિ થાય છે, સાચા સુખની પ્રાપ્તિ થાય છે, અને પછી એ સુખ એટલું બધું અંદરમાં જીવને અનાકુળ નિરાકુરતા આપવા વાળું છે કે વારંવાર એ સ્વભાવનો આશ્રય લેતો જાય છે, લેતો જાય છે, પરનો આશ્રય છૂટતો જાય છે, અંદર માં આશ્રય લેતો જાય છે અને સ્થિરતા વધતી જાય છે, ઉગ્ર ચારિત્ર વધતું જાય છે, શ્રદ્ધા સમ્યક અને જ્ઞાન સમ્યક થઈ જાય છે, તો આ રીતે આખો માર્ગ અંદર માં શું કહે છે કે પ્રગટ થાય છે અને જીવ આ માર્ગ થી પસાર થઈને સર્વ કર્મ નો ક્ષય કરીને અવ્યાબાધ સુખ ને પ્રગટ કરે છે. બરાબર છે? તો સત સુખ ની પ્રાપ્તિ સર્વ કર્મ ક્ષય થી જ છે. બરાબર છે? બીજો કોઈ ઉપાય નથી. વળી વિચાર કરતા એમ લાગે છે કે, હવે વિચાર કરો, પેલા તો સિદ્ધાંત કહી દીધો, ન્યાય કહી દીધો કે સાચું સુખ, પૂર્ણ સુખ, અવ્યાબાધ સુખ ની પ્રાપ્તિ તો સર્વ કર્મ ના ક્ષય થી થશે. આ નાસ્તી થી વાત છે. અસ્થિ થી વાત કરીએ તો સ્વરૂપમાં સંપૂર્ણપણે લીન થઈ જવાથી સાચા સુખની એટલે કે પૂર્ણ સુખની પ્રાપ્તિ થશે. બરાબર છે? તો હવે જો શું કે છે, આત્મા વળી વિચાર કરતા એમ લાગે છે કે આત્મા સ્વયં સુખ રૂપ જ છે. વાહ! હવે આપણો સ્વભાવ બતાવીએ. આપણો સ્વભાવ સુખરૂપ છે. અચેરા જે હૈ જલ મેં રહે કે ભી મછલી કો પ્યાસ છે. જલમાં છે, જલની વચ્ચે છે અને કે છે હું પ્યાસી છું. એવી રીતના આપણે સ્વભાવથી આપણે સુખથી બનેલા છે. આપણે પ્રદેશે પ્રદેશે આપણા અંદરમાં સુખ ભરેલું છે, આનંદ ભરેલો છે, જ્ઞાન ભરેલું છે, વિકરાગતા ભરેલી છે, પરિપૂર્ણ અનંત ગુણ શક્તિ સામર્થ્યનો ધારી એવો જે વિજ્ઞાન ઘન સ્વભાવ છે એ તો સ્વયં સુખરૂપ જ છે. એને કોઈએ સુખરૂપ બનાવ્યો નથી. સ્વયં સિદ્ધ છે, સ્વયં નિર્મિત છે, સ્વયં સંચાલિત છે. સ્વયં હું છે, અનાદિ અનંત અસ્તિત્વને ધારણ કરીને બેઠો છે. આત્મા સ્વયં સુખરૂપ જ છે, પણ તે સુખને રોકવા વાળું અવશ્ય કોઈ કારણ છે અને તે કર્મ છે. એ સુખને રોકવા વાળું, એ સુખ અંદરમાં છે, એને પ્રગટ ન થવા દેવા વાળું કોઈ કારણ છે. એ પર્યાયમાં પ્રગટ નથી થતું. એનું વેદન, એ શક્તિની વ્યક્તિ, એ અવ્યક્ત આત્મા ના આશ્રયથી પ્રગટ થતી વ્યક્તિ પ્રગટ નથી થતી, પ્રગટતા નથી થતી, વેદન નથી થતું, અનુભવ નથી થતો, એની પાછળ કોઈ કારણ છે. અને એ કારણ શું છે ખબર છે? અહીંયા કહે છે તે કારણ કર્મ છે. અહીંયા મૂળ કર્મ આપણે આધ્યાત્મિક રીતે વિચારીએ તો ભાવ કર્મ લેવા, આગમ પક્ષથી વિચારીએ તો દ્રવ્ય કર્મ લેવા, કર્ણાયોગની શૈલીથી વિચારીએ તો દ્રવ્ય કર્મ, અને દ્રવ્યાનિયોગની શૈલીથી વિચારીએ તો મિથ્યાત્વ, રાગ, દ્વેષ, જે કસાઈ વિભાવ ઓદૈક ભાવરૂપ ભાવ કર્મ છે, એ મિથ્યા માન્યતા આપણા સુખને આપણી પ્રગતિમાં પ્રગટ નથી થવાની રોકે છે. મિથ્યાત્વ ઊંધું કહે છે, ઊંધું શીખડાવે છે, ઊંધી દ્રષ્ટિ કરાવે છે. જ્યાં સુખ નથી ત્યાં સુખનો આભાસ કરાવે છે, અને જ્યાં સુખ છે એ આત્મ તત્વના દર્શન કરવા નથી દેતો, એ ભાવ કર્મરૂપ મિથ્યાત્વ. તો કોણ રોકે છે કહે છે, કોણ રોકે છે કે રોકવા વાળું અવશ્ય કોઈ કારણ છે અને તે કર્મ છે. બરાબર છે? તો બે વાત આવી કે સાચા સુખની પ્રાપ્તિ કરવી છે, અને એ સુખની પ્રાપ્તિ સર્વ કર્મનો ક્ષય થતા થશે, અને સર્વ કર્મનો ક્ષય નથી થતો એની પાછળ કોઈ કારણ છે, એ રોકવા વાળું એટલે કે સુખની પ્રાપ્તિ નથી થતી એની પાછળ કોઈ કારણ છે, એ કર્મ. હવે આગળ વધે છે. જો સુખને આવરણ કરવા વાળા કર્મનો નાશ થયા વિના, કેટલી સરસ વાત છે. જો સુખ ઉપર જે આવરણ નાખે છે, બાધા પહોંચાડે છે, વિપરીતતા ઉત્પન્ન કરાવે છે, સમજાય છે, એવા કર્મનો નાશ થયા વિના યથાર્થ નિરાબાધ સુખ ક્યાંથી પ્રગટ થાય? પ્રશ્ન પૂછે કે સુખને આવરણ કરાવવા વાળા કર્મનો નાશ થયા વગર, એવા કર્મનો, એવી ઊંધી માન્યતાનો અને બાહ્યમાં દ્રવ્ય કર્મનો, લોક કર્મનો, ભાવ કર્મનો, મિથ્યાત્વનો, રાગનો, દ્વેષનો, અજ્ઞાનનો, અસંયમનો, અવિરતિ, કઠણ, યોગ આદિ કર્મો, ભાવ કર્મનો નાશ નહીં થાય એવા જે ભાવ કર્મ જે આવરણ આવરણ નાખે છે, સમજાય છે? અંદર સુખ સ્વરૂપી ભગવાન આત્મા છે, એના ઉપર આ જે ભાવ કર્મ જે આવરણ નાખે છે, જેવી રીતના સૂર્ય આકાશમાં છે પણ જે વાદળા છે એ વાદળાથી સૂર્ય ઢંકાઈ જાય છે, તેનો પ્રકાશ પ્રગટ નથી થતો, સેમ આવી રીતના ઇમેજિન કરો અંદરમાં સુખ શાંતિ આનંદથી લબાલબ ભરેલો આત્મા છે અને એની પર્યાય ઉપર એની પર્યાયમાં આ બધા મિથ્યાત્વના આવરણ એવા એવા વ્યપાઈ ગયા છે કે અંદરનો સુખ પ્રગટ નથી થતો. તો મિથ્યાત્વ છે, કર્મ છે, વિભાવ છે, ઊંધી માન્યતા છે, આ બધા આવરણ જ્યાં સુધી નહીં હટે, સમજાય છે? આપણે ગાઈએ છીએ ને, સુખ શાંત રસ સે લબાલબ યહ જ્ઞાન સાગર આત્મા, સુખ શાંત રસ સે લબાલબ લબાલબ રસગુલ્લો રબાલબ કે મીઠાસ થી ચાસણી થી, સમજાય છે? એવી રીતના આત્મા સુખ શાંત રસ સે લબાલબ યહ જ્ઞાન સાગર આત્મા. વિભ્રમ આવરણ, વિભ્રમ સુભ્રમ, હું સુખ શાંતિ આનંદ થી લબાલબ ભગવાન આત્મા છું, અને ભ્રમ શું છે બોલો? માન્ય શું છે? આપણે શું માનીએ છીએ? આપણે કે હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું રાગી છું, હું ગ્રહસ્થી છું, હું પાપી છું, ખ્યાલ આવે છે? હું કમાવા વાળો છું, હું ઘર ચલાવવા વાળો છું, હું શરીર છું, હું ગોરો છું, હું કાળો છું, હું સ્વસ્થ છું, હું નિરોગી છું, ખ્યાલ આવે છે? આવી ઊંધી માન્યતાનું આવરણ જ્યાં સુધી નહીં હટે, નાશ નહીં થાય ત્યાં સુધી મીરાબા, સમજાય છે? મીરાબા એટલે કોઈ પણ બાધા વગર જે અંદરથી પ્રગટ થાય એવું સુખ છે, એ સુખ ક્યાંથી પ્રગટ થાય? બરાબર છે? તો અહીંયા આવરણની વાત કરી, આપણે બે વાત સાયમન્ટેનિયસલી સાથે સાથે કરતા જઈએ છીએ. એક તો સુખ સ્વભાવી ભગવાન આત્મા છે એની સ્થાપના કરી, અને પરિણતિમાં આવા સુખ સ્વભાવી આત્મામાં ભરેલા સુખથી અનાધિકારથી પણથી વંચિત છે એની પણ વાત કરી. હવે કેમ વંચિત છે એની પણ વાત કરી કે કર્મના આવરણ એટલા બધા જબરજસ્ત વ્યપાયેલા છે કે સુખથી વંચિત છે, સુખ પ્રગટ નથી થતું. ને ક્યાંથી થાય? ક્યાંથી થાય? મૂર્તિ હોય, મૂર્તિ પ્રતિમાજી હોય, એ પ્રતિમાજી ઉપર એક્ઝામ્પલ છે કે કોઈ મૂર્તિ હોય, કોઈ પણ વસ્તુ હોય, એના ઉપર કોઈ કપડું ઢાંક્યું હોય, એ કપડું હટાવો તો વસ્તુ પ્રગટ થાય, સમજાય છે? કપડું ઢાંક્યું હોય તો કપડું હટાવો તો વસ્તુ પ્રગટ થાય. એવી રીતના આવરણ હટાવો, હટાવો, ચલો હટાવો, બધા હમણાં હટાવી શકો છો, આવરણ હટાવો, માન્યતાના ખોટા આવરણ હટાવો, ભ્રમ હટાવો, ખોટી કલ્પનાઓ હટાવો કે હું ગોરો હું કાળ, અરે એ કલ્પના પણ હટાવો કે હું પુણ્યાત્મા હું પાપાત્મા, મેં પૂજા કરી, આજે તો મેં બહુ સરસ પૂજા કરી, તું પૂજા કરવા વાળો નથી ભાઈ, તું પૂજાના ભાવને જાણવા વાળો, પણ સમજાય છે? આજે તો મેં બહુ શું કહેવાય વેકેશનમાં મજા કરી, પાપ પુણ્ય ના જે પણ ભાવ છે એ ભાવ ખરેખર ખરેખર તારું સ્વરૂપ નથી, અને તું એને તારું માને છે, એ આવરણ છે. એ ભાવ આવે છે અને તું એને તારા માને છે, ભાવ આવે છે અને તું એને તારા માને છે, તો મિથ્યાત્વનું આવરણ તારા અંદરમાં સુખને પ્રગટ નહીં થવા. ભાવ આવશે આપણી ભૂમિકા અનુસાર, પણ એને તારા નહીં માન, તું એનો કરતા નહીં બન, તારે આ શરીરથી પોતાને ભિન્ન જોવાનો છે. એવી રીતના તારે શરીરના લક્ષથી, પરના લક્ષથી, દેહશાસ્ત્ર ગુરુના લક્ષથી, અંદરમાં ઉત્પન્ન થવાવાળા પુણ્ય ભાવથી પણ તારે પોતાને ભિન્ન જોવાનો, પુણ્ય ભાવને નથી હટાડવાના, પાપ ભાવને નથી નષ્ટ કરવાના, તું ભિન્ન જો એનાથી, મારામાં નથી, હું એ પાપ પુણ્ય ભાવથી રહી છું, મારામાં કોઈ અશુદ્ધતા નથી, મારામાં કોઈ વિપરીતતા નથી, મોહ નથી, રાગ નથી, દ્વેષ નથી, વિકાર નથી, રોગ નથી, રાગ નથી, કર્મ નથી, ઉદય નથી, સંયોગ નથી, ઘર નથી, કુટુંબ પરિવાર નથી, મારામાં નથી આ બધું, એવો હું તત્વ છું, એવી માન્યતા આ આવરણને નષ્ટ કરે. તત્વ તો છે અંદરમાં, તું માન, તું માન કેવું આવો છું, આવરણ નષ્ટ થઈ જશે, કર્મ નષ્ટ થઈ જશે, અને આવી અંદરમાં સાચી માન્યતા પોતા સંબંધી સુખ આપશે. નિર્ભયતા લાવશે. આત્મા મરતો નથી, આત્મા અજર અમર તત્વ છે, આત્મા અનાદિ અનંત રહેવા વાળો છે. આવી માન્યતા અંદરમાં આ આવરણ નષ્ટ કરવા માટેનો પ્રયોગ છે, આ નિર્ણય છે, આ તત્વ નિર્ણય કરવો પડે. તો શું કહે છે કે એ આવરણ વાળા, આવરણ કરાવવા વાળા કર્મનો નાશ થયા વિના યથાર્થ નિરાભાસ સુખ ક્યાંથી પ્રગટ થાય? સુખને આવરણ કરવા વાળા કર્મનો સર્વથા નાશ માત્ર નાશ માત્ર તો એક સમ્યક ચારિત્રથી જ થાય. હવે જે આ વાત આવી ને કે સુખ પ્રગટ કરવું છે, આવરણને હટાડવા છે, કર્મનો નાશ કરવો છે, સુખની પ્રાપ્તિ કરવી છે, દુઃખનો અભાવ કરવો છે, નિત્યાત્મનો અભાવ કરવો છે, તો એકમાત્ર ઉપાય અહીંયા સૌથી પહેલા શું કીધું? સમ્યક ચારિત્રથી થશે. ચારિત્ર ખલુ ગમ, હવે ચારિત્ર ઉપરથી જ્ઞાન ઉપર, અને જ્ઞાન ઉપરથી શ્રદ્ધા ઉપર, અને સમ્યક જ્ઞાન ચારિત્ર ઉપરથી એનું સ્વરૂપ બતાવવા વાળા આગમ ઉપર, અને આગમ ઉપરથી આપ ઉપર લઈ જશે, અને કહેશે આપની ઉપાસના કર તો આત્માની ઉપાસના કર. સુખ ચાહે છે, દુઃખ દૂર કરવા ચાહે છે, સુખની પ્રાપ્તિ કર્મોના અભાવથી થશે, કર્મનો અભાવ સમ્યક ચારિત્રથી થશે, સમ્યક ચારિત્ર જ્ઞાન શ્રદ્ધાળ પૂર્વક થશે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પૂર્વક મોક્ષ માર્ગ ની પ્રાપ્તિ થશે. અને મોક્ષ માર્ગ સમજાવશે કોણ? મોક્ષ માર્ગ બતાવશે કોણ? આ જીનવાણી ખોલીને વાંચતું નહીં તો મોક્ષ માર્ગ કેવી રીતના સમજાશે? તો આ જે આગમ છે એ મોક્ષ માર્ગ સમજાવનાર છે. અને આગમ શું છે? જીન વાણી છે. તો જીન વાણી શું છે? જીનેન્દ્ર ભગવાનની વાણી છે. તો જીનેન્દ્ર ભગવાનની વાણી શું છે? એ આપની વાણી છે, ભગવાનની વાણી છે. તો ખરેખર એ મૂળ મોક્ષ માર્ગ ના દાતાર કોણ છે? તો કે આપ. અહિયાંથી ચાલુ કરો તો આપ, અહિયાંથી ચાલુ કરો તો સુખની પ્રાપ્તિ થી વાત ચાલુ થાય. હવે ઉલટું બોલું, આપ એટલે તીર્થંકર પરમાત્મા, એમની દિવ્ય ધ્વનિ છૂટી સાંભળજો, આખું સિક્વન્સ કહું છું. તીર્થંકર પરમાત્મા મહાવીર ભગવાન, આજે જન્મ કલ્યાણક, ખ્યાલ આવે છે? દિવાળી આવશે તો આપણે નિર્વાણ કલ્યાણક મહોત્સવ મનાવશું. એ જન્મ થયો, નિર્વાણ થયું, એની પછી દીક્ષા, એની વચ્ચે દીક્ષા, જન્મ અને નિર્વાણ વચ્ચે દીક્ષા અને કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન ની પ્રાપ્તિ થઈ. સમોચરણમાં મહાવીર ભગવાન બિરાજમાન છે, અરિયંત અવસ્થામાં બિરાજમાન છે, ખ્યાલ આવે છે? હવે એ અરિયંત ભગવાનની વાણી છૂટી, વાણી છૂટી, ગંડર પરમાત્માએ જીલી. આખો આખી સિક્વન્સ કહું છું. ગંડર પરમાત્માએ જીલી, આચાર્ય પરંપરા સુધીને વાત પહોંચી, અનુભવ કરીને એ વાણી લિપિબદ્ધ થઈ, એ વાણી લિપિબદ્ધ થઈ, એમાં મોક્ષ માર્ગનો રસ્તો બતાવ્યો, સાચા સુખનો ઉપાય બતાવ્યો, સમસ્ત દુઃખોથી છૂટવાનો ઉપાય બતાવ્યો. હજી આપણને સંસારમાં દુઃખ ન લાગતું હોય, મિથ્યાત્વ ભાવ સંસારમાં રખડાવશે એવું ન લાગતું હોય તો હજીની દિલ્હી દૂર છે. આ મોર આદેશના ભાવોનું ફળ અત્યંત ગુરુ છે, આ અનંત ભવ ઉભા કરશે. આ મિથ્યાત્વ રાગ દ્વેષના ભાવ રૂપે પ્રણમ્યા કરશું તો સંસારથી ક્યારે નહીં છૂટીએ, જન્મ મરણના ચક્કરથી ક્યારે નહીં છૂટીએ. આવી જે વાત છે કોણ સમજાવે? હું જીવ છું, આ શરીર અજીવ છે, કોણ સમજાવે છે? જીવવાણી એટલે આગમ, આપ આગમ, અને આગમના રચેતા એવા ગુરુ. તો જે શાસ્ત્ર ગુરુ આપણને મોક્ષ માર્ગ સમજાવે છે, અને મોક્ષ માર્ગ શું છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એમાં ચારિત્ર ઉત્કૃષ્ટ ધર્મ, સાક્ષાત ધર્મ છે. ચારિત્ર ખલ્લું ધમો, દંશન મૂલ્યો ધમો, વસ્તુ સ્વભાવો ધમો, અહિંસા પરમો ધમો, સમજાય છે? તે ચારિત્ર ઉત્કૃષ્ટ ધર્મ છે. તું અંદરમાં ચારિત્ર, આચરણ, ચરવું, લીનતા, સ્થિરતા, એકાગ્રતા જેટલી અંદરમાં વધશે, આ કર્મો છૂટતા જશે, અને સંપૂર્ણ કર્મનો ભાવ થશે, સુખની પ્રાપ્તિ થશે, અને એ જ તો જીવ ચાહે. પોઈન્ટ સમજાય છે? તો જીનવાની નો સ્વાધ્યાય પણ કેટલો ઇમ્પોર્ટન્ટ છે, આપનો વિશ્વાસ કેટલો ઇમ્પોર્ટન્ટ છે, અને એમને કહેલી એક એક વાતની શ્રદ્ધા કરવી કેટલી ઇમ્પોર્ટન્ટ છે, તો જ આ જીવ મોક્ષ માર્ગમાં લાગે છે, નિર્ભાર રહી શકે. સંયોગ નો વિયોગ છે, આ શરીર સંયોગ રૂપે મળ્યું છે તેનો વિયોગ નિશ્ચિત છે, એનો કાળ નિશ્ચિત છે, આયુ નિશ્ચિત છે, કર્મ નિશ્ચિત છે, બધું નિશ્ચિત છે. સંયોગ નો વિયોગ છે, ઉત્પાદ વ્યયને લઈને આવે છે અને જન્મ મરણને લઈને આવે છે. પોઈન્ટ સમજાય છે? આપણને જે ખોટ પડે છે, આપણને જે કમી લાગે છે એ તો છે જ, પરંતુ વસ્તુનું સ્વરૂપ આ સમાધાન જાનમાં જાન શું છે. ખ્યાલ આવે છે? કેવા ઊંચા જીવો, ઉત્કૃષ્ટ જીવો, ઉત્કૃષ્ટ સાધર્મીઓ, આત્માર્થીઓ, વિદ્વાનો આપણી વચ્ચેથી ચાલે, આપણને દુઃખ થાય, પણ સમાધાન કેવી રીતના થશે, ક્ષમતા કેવી રીતના આવશે, આર્થ ધ્યાનથી કેવી રીતના બચશું, જાગૃત કેવી રીતના થશે, તો આપણા તત્વ જ્ઞાન. તો હવે વાત શું આવી? સમ્યક ચારિત્રની વાત આવી. હવે જે સમ્યક ચારિત્રની વાત આવી અને શું કીધું, સમ્યક ચારિત્રથી જ સર્વ કર્મનો ક્ષય થશે. મુનિ દીક્ષા, સંયમનો માર્ગ, પ્રતપન, તપ, ધ્યાન, લીનતા, સ્થિરતા, એકાગ્રતા, સમ્યક ચારિત્ર, ઉત્કૃષ્ટ દશા, આનંદમય દશા, કષ્ટદાયી નહીં, સંવરની દશા, નિર્જરાની દશા, મોક્ષ તરફ આગળ દોડતી પ્રણતિ, આનંદમય દશા. આનંદમય દશા એ ચારિત્ર ખલ્લુ ધમ્મો, આખું જગત ભૂલાઈ જાય. સ્વરૂપમાં ચરણ ચારિત્ર, સ્વરૂપમાં આચરણ, સ્વરૂપમાં મસ્તી. આ શરીરના ટુકડા થઈ જાય, ઘાણીમાં પીલી દે, રૂમાં લપેટીને મુનિરાજોના શરીરને બાળી નાખે, મરેલો સર્પ નાખે, ઘરેણા પહેરાવે, સીગડી મૂકે, ઉપરથી ફેંકે. ઓહો, કેવા કેવા ઉપસર્ગ, બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં. કેવા ઉપસર્ગ પરંતુ લક્ષ્ય નહીં. ક્રોધ તો બહુ દૂરની વાત છે, લક્ષ્ય નહીં. આંખ ખોલીને જોવાની દરકાર નહીં. સમ્યક ચારિત્રનું સ્વરૂપ સમજાવ. ઉત્કૃષ્ટ ચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ, ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટ ધ્યાન. જે તપથી અંદરમાં તપરૂપ અગ્નિ કર્મોને બાળે છે, ભાવ કર્મ બળે છે, લો કર્મ બળે છે, દ્રવ્ય કર્મ બળે છે, ખતમ થતા જાય છે, નષ્ટ થતા જાય છે. સમજાય છે? આગળ વધતો જાય છે જી. સંપૂર્ણ દ્રવ્ય કર્મ, લો કર્મ, ભાવ કર્મથી રહિત થવાનો અંદરમાં પુરુષાર્થ, અસ્થિનો પુરુષાર્થ, સ્વરૂપ પ્રતપન, સ્વરૂપ લીનતા. ખ્યાલ આવે છે? કેવો ઉગ્ર પુરુષાર્થ હતો. અરે પહાડ ઉપરથી ભગવાનને ફેંકે, અરે પહાડ ઉપરથી મુનિરાજને ફેંકે, શરીરને ફેંકે, પહાડ ઉપરથી ફેંકે. હજી તો શરીર નીચે નથી આવ્યું, ત્યાં વચ્ચે જ એ આત્મા. ઉપરથી શરીર નીચે નથી આવ્યું, અંતકૃત કેવડી, વચ્ચે આત્મા પોતાના ઉગ્ર ધ્યાન વડે ટપક શ્રેણી માંડીને આઠમું ગુણસ્થાન, નવમું ગુણસ્થાન, દસમું ગુણસ્થાન, બારમું, તેરમું, ચૌદમું, આ બધા ગુણસ્થાનને પાર કરીને સિદ્ધ દશા પ્રગટ થઈ જાય. એ સિદ્ધાલયમાં આત્મા, એ ચૈતન્ય ગોળો છૂટો પડી ગયો. ઓહો, ઉત્કૃષ્ટ ચારિત્ર, સમસ્ત કર્મોના ક્ષયનો ઉપાય ઉત્કૃષ્ટ ચારિત્ર, ઉત્કૃષ્ટ ચારિત્ર, સમસ્ત કર્મોના ક્ષયનો ઉપાય ઉત્કૃષ્ટ ચારિત્ર, સમ્યક ચારિત્ર, ચારિત્ર ખાલુ ધમ્મો, સ્વરૂપ લીનતા, સ્વરૂપ પ્રતપન, સ્વરૂપમાં એકાગ્રતા. અને ચૈતન્ય ગોળો આખો છૂટો અંદરથી પડી જાય, શરીર અહીંયા રહી જાય અને એ આત્મા સિદ્ધાલયમાં જઈને બિરાજમાન થઈ જાય. અંતકૃત કેવડી કહેવાય છે. આ ઉત્કૃષ્ટ ચારિત્રની વાત છે. તો અહીંયા શું કહે છે? એ જ વાત કહે છે, વિના ચારિત્ર, અને તે વિના ચારિત્ર પણ કેમ સંભવે. એની ઉપરની લાઈનને કહી, સુખને આવરણ કરવા વાળા કર્મનો સર્વથા નાશ માત્ર એક સમ્યક ચારિત્રથી જ થાય. અને સમ્યક ચારિત્ર, સમ્યક જ્ઞાન અને સમ્યક શ્રદ્ધાન પૂર્વક જ હોય છે. તો જ તો એ ચારિત્રને સમ્યક કેશું આપણે. એટલે ચારિત્રને સમ્યક કેવી રીતના કહેશું? એ ભાવલિંગી મુનિરાજ કેવી રીતના નામ પામશે? એ નિશ્ચય ચારિત્ર નામ કેવી રીતના પામશે અને સ્વરૂપમાં લીન આટલી ઉગ્ર એકાગ્રતા કોના બળે કરશે? જ્ઞાન સંધાનના બળે. સ્વરૂપાચરણ ચારિત્ર, દેશ ચારિત્ર અને સકળ ચારિત્ર યથાસાત ચારિત્ર તરફ આગળ વધતા જીવ્યા તો સમ્યક દર્શન જ્ઞાન પૂર્વકની ચારિત્રની આ ઉત્કૃષ્ટ દશા છે, જે સમસ્ત કર્મોના ક્ષયને કરવામાં સમર્થ છે. સમર્થ છે, ખ્યાલ આવે છે? તો શું કહે છે? સુખને આવરણ કરવા વાળા કર્મને સર્વથા નાશ માત્ર તો એક સમ્યક ચારિત્રથી થાય છે, વળી જ્ઞાન વિના. હવે જો આવી વાત, જ્ઞાન વિના હિત અહિત કે હે ઉપાદેયનો નિશ્ચય જીવને ક્યાંથી થાય? આવી ઉત્કૃષ્ટ ચારિત્રની દશા, આવી સ્વરૂપાચરણ ચારિત્રની દશા, સમજાય છે? આવી સ્થિરતા જ્ઞાન વગર ક્યાંથી થાય? એટલે જ્ઞાન પર આવ્યા છે. હવે જ્ઞાનની વાત કરે છે કે સમ્યક જ્ઞાન વગર સમ્યક ચારિત્ર પોસિબલ નથી. અને હિત અહિત નો નિર્ણય નહીં હોય, હે જે ઉપાદેયનો નિર્ણય નહીં હોય, સાત તત્વોમાં છુપાયેલી આત્મ જ્યોતિ નો નિર્ણય નહીં હોય તો ચારિત્ર ક્યાંથી આવે? ક્યાંથી આવશે? ખરેખર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. આ ભવમાં આવી વિષમ પરિસ્થિતિની વચ્ચે જ્યાં વૈરાગ્યનો સમુદ્ર ઉછળી રહ્યો છે, આ કાળમાં ખરેખર ગુરુદેવજીએ બતાવેલા તત્વ, માર્ગ, સ્વરૂપ, પરમ પ્રાણામિક ભાવની અંદરમાં શ્રદ્ધા તો દ્રઢપણે કરી, હે જે ઉપાદેયનો નિર્ણય થઈ જવો છે, હું કોણ છું, મારું શું સ્વરૂપ છે, હે તત્વ, જીને તત્વ, ઉપાદેય તત્વ, પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય, આશ્રય કરવા યોગ્ય ઉપાય, કોણ છે ચરણદાતા, નિશ્ચય ચરણ કોણ છે, નિશ્ચયથી ઉત્તમ કોણ છે, નિશ્ચયથી મંગલ સ્વરૂપ કોણ છે? ભાઈ તારો આત્મા છે. જે જીવ આવા આત્માની સાધના આરાધના અહીંયાથી કરીને જાય છે ને, આપણને તો અહીંયા વિકલ્પ આવે કે જીવ ગયા ગયા, જીવ વયો ગયો અહીંયાથી, પરંતુ એ જીવ તો એની સાધના કરવા માટે એ જીવ તો તત્પર થઈને આગળ વધે. આવા ઉત્કૃષ્ટ જીવો તો સમોસણમાં જઈને ભગવાનની જીવેદની સાંભળવા બેસી જાય છે, ભગવાનના દર્શન કરવા ચાલ્યા જાય છે, વિમાન કાઢે છે, અકૃત્રિમ જિનાલયોના દર્શન માટે નીકળી જાય છે. કેવા ઊંડા સંસ્કાર લઈને જવા વાળા જીવોનું આ પ્રણમન છે, આ પ્રણામ છે, આ ફરજ. રોકાતા નથી ક્યાંય, ક્યાંય રોકાતા નથી. ખ્યાલ આવે છે? અહીંયા આપણે ઊંડા સંસ્કાર સિંચવાની વાત, અહીંયા હું જાયક છું, હું આત્મા છું, હું અજર અમર છું, અરે મને કોઈ રોગ રાગ નો ભય નથી, મારામાં કોઈ ભય નથી. અહીંયા તો હવે આપણે ગયા વખતે વાત કરતા હતા, ગયા વર્ષે કોરોના થી ડરો નહીં, અહીંયા કે છે મરણ થી ડર નહીં, ડર મરણ થી નહીં, ડર તારું મરણ નથી થતું, મરણ થી નહીં ડર. હા હા, તું 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 નિર્ભય તત્વ છો, નિર્ભય થઈ જા, નિર્ભય થઈ જા, તું અંદરમાં નિશ્ચલ થઈ જા, તું અંદરમાં નિર્ભાર થઈ જા, તું અંદરમાં નિસંગ થઈ જા, તું અંદરમાં તારા સ્વરૂપનો નિર્ણય એટલો જોરદાર કર અને એ જ્ઞાન વિના નહીં થાય, એ જ્ઞાન વિના નહીં થાય. એ સંગની પંચેન્દ્રિય જીવમાં સામર્થ્ય છે, આપણામાં સામર્થ્ય કે આપણે હિત અહિત નો, હે ઉપાદેયનો આપણે નિશ્ચય કરી શકીએ. એ નહીં કરીએ તો ક્યાંથી સમ્યક ચારિત્ર આવશે? અને હવે કે છે કે અને તે વિના સમ્યક ચારિત્ર પણ કેમ સંભવે? અર્થાત સમ્યક ચારિત્ર નું મૂળ એક સમ્યક જ્ઞાન છે, અને સમ્યક જ્ઞાન નિર્દોષ સર્વજ્ઞ પ્રણિત આગમ અને તથારૂપ દશા સંપન્ન શ્રી સદગુરુ ભગવાન થી થાય છે. આ સમ્યક જ્ઞાન કેવી રીતના થશે? મેં પહેલા કીધું ને, આ જીનવાણી વગર હિત અહિત નો નિર્ણય કેવી રીતના કરે? ગુરુદેવ શ્રી ને સમયસારજી ની ઉપલબ્ધિ થઈ તો પરિવર્તન કર્યું, દ્રવ્ય સમયસાર ની પ્રાપ્તિ થઈ એને ખોલીને વાંચ્યું. તમને ખબર છે સમયસારજી ની પ્રાપ્તિ થયા પછી કીધું ને, દામોદર કે છે દામનગર માં સમયસારજી ની જે પ્રાપ્તિ કરાવી એના પછી ગુરુદેવ એ 13 વર્ષ ગુરુદેવ એ સમય સારજી નો સ્વાધ્યાય કર્યો. આ આગમ નો અભ્યાસ, આપ દ્વારા કહેલી વાત, ગંડર દ્વારા ગુંથેલી અને મુનિરાજ દ્વારા લખેલી આ આગમ, આ જીનવાણી, આ ગુરુદેવ એ 13 વર્ષ સુધી એનો સ્વાધ્યાય કર્યો અને અને પછી ગુરુદેવજીએ પરિવર્તન. હિત હિત નો નિર્ણય, જે જે ઉપાદે નો નિર્ણય સમયસાર જીવ ગ્રંથાદિ રાજી આપી, વિષય વસ્તુ ભાવ સમયસાર, નિશ્ચય સમય નો સાર સિદ્ધાર્થમાં, જે દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મ થી રહિત છે, એવા સમયસાર નો નિર્ણય પહેલા આગમ દ્વારા કર્યો અને પછી અંદર માં નિશ્ચય સમયસાર નો આશ્રય લીધો તો સમ્યક જ્ઞાન ની પ્રાપ્તિ થઈ, સમ્યક દર્શન ની પ્રાપ્તિ થઈ અને સમ્યક ચારિત્ર ની પ્રાપ્તિ થઈ. આ મોક્ષ માર્ગ ની શરૂઆત થઈ, પણ એમાં પ્રબળ નિમિત્ત આગમ. આ કાળમાં આગમ દિનના સમો શરણ નું અહી ભાગ્ય છે, દિવ્ય ધ્વનિ શ્રવણ નું પણ ભાગ્ય છે, ના તો એ અરે સિમંદર અને વીર ના ધ્વનિ ના પડઘા સુણાય મધુરા જીન આગમો માં. આગમ માં પડઘા સુણાય, તું પરમાત્મા છો આગમ માં રહેવું છે, તું શુદ્ધ છો આગમ થી ખબર પડે, તું અશરીરી આત્મા છો આગમ થી ખબર પડે, તું પ્રમત્ત પ્રમતિ રહી એક જાયક ભાવ છો આગમ થી ખબર પડે. તો કેટલી સરસ લિંક આપી છે કે સમ્યક ચારિત્ર નું મૂળ કારણ સમ્યક જ્ઞાન છે, અને સમ્યક જ્ઞાન ક્યાંથી ઉત્પન્ન થાય છે તો એ બતાવે છે કે સમ્યક જ્ઞાન નિર્દોષ સર્વજ્ઞ પ્રણીત આગમ અને ભગવાન સદગુરુ ભગવાન દ્વારા થાય. એ આગમ ની રચના કેવી રીતના થઈ? તો કે ઓમ ધ્વનિ સાંભળીને. ખ્યાલ આવે છે? આપણે આજે થોડુંક વહેલું પૂરું કરશું, કારણ કે સવારથી કન્ટિન્યુઅસલી કાર્યક્રમ ચાલુ છે, એટલે બધા થોડા થાકી પણ ગયા છો. આપણે આ બે લાઈન પૂરી કરીએ, પછી આગળ વિષય આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. જો થોડી આ ચર્ચા ગહન છે, આપણે આખી લિંક સમજી રહ્યા છે કે સાચા સુખ ની પ્રાપ્તિ કર્મક્ષય થી થાય છે, કર્મક્ષય સમ્યક ચારિત્ર થી થાય છે, સમ્યક ચારિત્ર સમ્યક જ્ઞાન થી થાય છે, સમ્યક જ્ઞાન ની પ્રાપ્તિ આગમ વડે થાય છે, અને આગમ એટલે આપે કહેલી વાત. એટલે માટે આપની ઉપાસના કરે, તું આપની ઉપાસના કરશે એટલે આપના અંતરંગ ગુણો ને ઓળખવાય આપની ઉપાસના. આપ એટલે ભગવાન ના વિતરાગી સર્વજ્ઞ એવા જે અંતરંગ ગુણો છે, અંતરંગ શુદ્ધતા છે, એ સર્વજ્ઞ નું સ્વરૂપ છે, વિતરાગતા નું સ્વરૂપ છે, એને ઓળખવું, સમજવું, શ્રદ્ધાન કરવું, સર્વજ્ઞ ના કેવળ જ્ઞાન નો નિર્ણય કરવો, તો એમાં કેટલો બધો નિર્ણય થઈ જાય છે. કેવળ જ્ઞાન નો નિર્ણય કરશે તો ક્રમબદ્ધ નો નિર્ણય થશે, વસ્તુ સ્વતંત્રતા નો નિર્ણય થશે, અણુ અણુ કણ કણ જન જન ની સ્વતંત્રતા નો નિર્ણય આગમ અને આપ્તથી થાય. આજે આપણે કેમ અંદર થી એટલા જોરપૂર્વક બોલી શકીએ છીએ આપણે આત્મા છે પરમાત્મા? આ આગમે બતાવ્યું, આ સદગુરુ દેવ ની વાણીમાં, અને ગુરુએ આગમ વાંચીને, અને આગમ આપની ઉપલબ્ધિ, આપ્તથી ઉપલબ્ધ થયું છે. કારણ કે મેન સ્ત્રોત, મેન જે વક્તા છે, જે ઉત્તમ વક્તા છે, જે મૂળ વક્તા છે, અર્યંત ભગવાન છે, આપ્ત છે, બરાબર છે? તો નિર્દોષ સર્વજ્ઞ પ્રણીત આગમ અને તથારૂપ દશા સંપન્ન, આહા, એ અંદર માં નિર્મળ દશા થી સંપન્ન એવા શ્રી સદગુરુ ભગવાન થી થાય છે. આગમ ના અભ્યાસ વિના કે તેરા યથારૂપ દશા પ્રાપ્ત પરમ પુરુષ ના પ્રત્યક્ષ જોગ વિના જીવને સ્વહિત નું ભાન થતું નથી. પરમ પુરુષ સદગુરુ દેવશાસ્ત્ર ગુરુ જીનવાણી આગમ સાચી વાત સત્વાસ સાત તત્વની વાત સ્વતંત્રતા ભિન્નતા ક્રમબદ્ધ પર્યાય ચાર અભાવ અત્યંત અભાવ વજ્રની દિવાલ ઓહો એક દ્રવ્ય બીજા દ્રવ્ય ને અરે નહીં સ્પર્શે નહીં હરેક દ્રવ્ય સમય છે સુંદર છે પોતાના ગુણ પર્યાય માં રહીને પરણમે છે વિશ્વને ટકાવી રાખે છે વિશ્વ ઉપર ઉપકાર કરે છે તેથી સુંદર છે આવી અદભુત વાતો આગમ થી મળે. એટલે આપણે કેટલી વાર કહીએ છીએ કે અધિકતર સમય દેવશાસ્ત્ર ગુરુ ના સમાગમ માં રહો. માતાનો હાથ પકડ્યો હોય ને પછી મેળામાં બધું જોતો હોય, આરામથી જોવે, પણ હાથ માતાનો પકડ્યો છે અને અગર માથાથી વિકૂટો પડી જાય, હાથ છૂટી જાય, પછી શું ગમશે જોવાનું? કો એવી રીતના કે છે દેવશાસ્ત્ર ગુરુ નો હાથ, ગાયક નો હાથ દોર પકડી રાખ, પછી તું સંસારમાં હોય, ગ્રસ્તમાં હોય, વિકલ્પો આવે, તે બધાને જીતી શકશે. તેમાં જોડાશે નહીં, તને એમાં રસ નહીં લાગે, એકત્વ નહીં થાય, મમત્વ નહીં થાય, મારાપણું નહીં લાગે. કારણ કે તું આગમનો અભ્યાસ કરી રહ્યો, સત્યનો અભ્યાસ કરી રહ્યો છે, સત્ય સિદ્ધાંતોનો અભ્યાસ કરી રહ્યો છે, સ્વતંત્રતાનો અભ્યાસ કરી રહ્યો છે. ને એમાં દંતોના ચોટે કીધું છે, આત્મા એક શબ્દ બોલી શકતો નથી, જા તને માન નહીં થાય. કેમ? કારણ કે આત્મા છે અને બોલનાર નથી, જાણનાર છે. તને માન નહીં થાય, તને મોટક નહીં આવે, તને આ વાણીનો કરતા પોતાના અંદરમાં એવો તને નહીં ભાવ આવે કે તું કરતા. તું શરીરનો કરતા છે, તું ઘરનો કરતા છે, તું પર્યાયનો કરતા નથી, તું કરતા છે, તું અકર્તા છે, તું જ્ઞાતા છે, તું ભગવાન છે, તું આત્મા છે, તું પરમાત્મા છે, તું વિજ્ઞાન ઘન સ્વભાવ છે, તું કારણ પરમાત્મા છે, તું પરમ પ્રાણામિક ભાવ છે. ઓહો, તું નથી આવતો જતો, નથી ઉઠતો બેસતો ખાતો પીતો, એ ભાવ તારા નથી. આશ્રમ તત્વ છે, અજીવ તત્વ છે, પુણ્ય તત્વ, પાપ તત્વ, બલ તત્વ, તું એનાથી ભિન્ન છે, ન્યારો છે, તું તો અજર અમર જીવ તત્વ. આ કોને ટકડાયું? આગમ. આવું ગીત અવિશે નિર્ણય કોનાથી થયો? આગમથી થયો, સ્વાધ્યાયથી થયો, ગુરુદેવ ની વાણી સાંભળીને થઈ, મંથન કરી, ચિંતન કરી, નિર્ણય કરી, તર્ક, ન્યાય, યુક્તિ અને લોજિક લગાડો. બેસું પડશે શાંતિથી સ્વાધ્યાય કરવા. આ આગમો ખોલી ખોલીને એક એક લાઈન વાંચવી પડશે. કેટલી સુંદર વાત આવી કે ભગવાન થી થાય આગમના અભ્યાસ વિના કે તેવા યથારૂપ દશા પ્રાપ્ત પરમ પુરુષ ના પ્રત્યક્ષ જોગ. એક સત્પુરુષ ને શોધી લેજે, બીજું કઈ શોધીશ માં. એક જ્ઞાની ગુરુ ને ગોતી લેજે, બીજું કઈ ગોતીશ માં. આપણે ગોતવાય નથી જવું પડ્યું, આપણે તો સામે હાજરા હજુર ગુરુદેવ થી આવીને આપણને જગાડ્યા. તું પરમાત્મા છે, નક્કી કર, નક્કી કર, નિર્ણય કર, અનુભવ કર. 100 ઇન્દ્ર ની હાજરીમાં ભગવાન તને ભગવાન કહીને બોલાવે છે. આ હા, ગુરુદેવ તો આપણા પુણ્ય પ્રતાપે આપણી સામે આવીને ઉભા. એવા એ કરી કાળમાં જગત ના કઈ પુણ્ય બાકી હતા. સદગુરુ છે ને, આખી લાઈન છે, ચાર લાઈન છે ને. ત્યારે સત વસ્તુ ને ભેટવા એવા કઈક પ્રભાવ થી ગગન થી ઓ કહાન તું ઉતરે અંધારે ડૂબતા અખંડ સતને તું પ્રાણવંત તું કરે. અંધારે ડૂબતા અખંડ સતને ગુરુદેવ શ્રી પ્રાણવંત. પ્રાણ પ્રતિષ્ઠા કહીએ કે જીવમાં પ્રાણ પ્રતિષ્ઠા કહીએ કે તું પરમાત્મા છે. જે રીતના પથ્થરની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને પરમાત્માની સ્થાપના કરીએ છીએ, સ્થાપના નિશ્ચયથી, એવી રીતના આપણી અંદરમાં આપણી પ્રણતિમાં પરમાત્માની સ્થાપના કરી. ડરવાનું કામ નથી, ગભરાવાનું કામ નથી. મને બહુ ડર લાગે છે, મને બહુ ડર લાગે છે. અરે શેનો ડર? મરણ નો ડર નહીં, જન્મ નો ડર. જન્મ જીને કી હો ન વાંચા, મરને કી હો ન ઈચ્છા, પરિવાર મિત્ર જન સે મેં મોહ કો. ડરવું હોય તો મોહ થી ડરો. કોરોના થી ને મરણ થી શું ડરો છો? મોહ થી ડરો, અજ્ઞાન થી ડરો, મિથ્યાત્વ થી ડરો, રાગ દ્વેષ ના પરિણામ માં એકત્વ બુદ્ધિ કરવાથી ડરો. એ તારું સ્વરૂપ નથી. સાચી સમજણ કરીને જવાનું છે, બસ. સાચી શ્રદ્ધા અંદર માં લઈને જવાની છે કે હું ગાયક છું, ગાયક હતો, ગાયક રહેવાનો છું. તો એ પ્રત્યક્ષ ગુરુ ના યોગ વિના જીવને સ્વહિત નું ભાન થતું નથી. આગમ પણ સમ્યક અર્થ પ્રકાશક મૂળ ઉપદેશક વિના હોય નહીં. મૂળ ઉપદેશક અયંત પરમાત્મા વિના આગમ ની રચના ન થઈ શકે. અને સમ્યક અર્થ પ્રકાશક મૂળ ઉપદેશક ભગવાન આપશે છે. આવી જાય આપ ઉપર. આપ્ત છે મૂળ ઉપદેશ દાતાર, આપ્ત છે જેની વાણી સાંભળીને આગમની રચના થાય છે, દ્વાદશાંગની રચના થાય છે, ગ્રંથોની રચના થાય છે, અંદરમાં સ્વરૂપની રચના થાય છે. એવું વીર્ય ઉછરે છે આપ્તની વાણી સાંભળી. આપણે એવું વીર્ય નથી ઉછાળ્યું સમોસણમાં જઈને કેવી આગળ રહ્યા કોરા. અરે તું પરમાત્મા, એ વીર્ય ઉછળ્યું, ભગવાન ના વખાણ કર્યા, ભક્તિ કરી, અંદરમાં સ્વરૂપ રચનાનું વીર્ય ન ઉછળ્યું. અરે પ્રભુ જેવા આપશે એવો હું છું. ભગવાન કે મારી સામે નહીં જો, હું જેની સામે જોઉં છું એની સામે જો. તું કેમ આવ્યો છે મારા દર્શન કરવા? મારા દર્શન કરવા આવ્યો છે કે હું જેના દર્શન કરી રહ્યો છું એના દર્શન કરવા આવ્યો છે? સમજાય છે? તો અહીંયા સુધી આપણે સ્ટોપ કરીએ છીએ. મૂળ ઉપદેશ દાતા આપ્ત છે અને હવે એ આપ્ત કેવા છે તો જો લિંક બોલી જાઉં છું. સાચા સુખની પ્રાપ્તિ હરેક જીવ ચાહે છે, અને એ સુખની પ્રાપ્તિ કર્મના ક્ષયથી થશે. કર્મનો ક્ષય સમ્યક ચારિત્રથી થશે. સમ્યક ચારિત્ર સમ્યક જ્ઞાન વિના નહીં થાય. સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ આ આગમ ભણ્યા વિના નહીં થાય. અને આગમ જે છે એ ખરેખર આપની દેન છે, એક મૂળ ઉપદેશ દાતારની દેન છે. એટલે ખરેખર આપ્ત કોણ છે અને કેવા છે અને એ કેટલા દોષોથી રહીત છે, કયા ગુણોથી સહિત છે, એવા જે આપ્ત પરમાત્મા છે એ આપ્તનું સ્વરૂપ હવેની લાઈન્સમાં છે કે 18 દોષથી રહીત છે. અને આખી જે વાત છે રાગ દ્વેષથી રહીત છે, વિતરાગી છે, સર્વજ્ઞ છે, લોકાલોકને જાણનાર છે. કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયમાં આ વિશ્વમાં રહેલા જાતિ અપેક્ષાએ 6 દ્રવ્ય, સંખ્યા અપેક્ષાએ અનંત અનંત દ્રવ્ય, એક એક દ્રવ્યમાં રહેલા અનંત ગુણ, એક એક ગુણની ત્રિકાળવર્તી પર્યાયોને સ્પષ્ટ પ્રત્યક્ષ જાણવા વાળું કેવળ જ્ઞાન છે. તો એવો કેવળ જ્ઞાનનો નિર્ણય થશે તો વસ્તુ વ્યવસ્થાનો નિર્ણય થશે, વિશ્વ વ્યવસ્થાનો નિર્ણય થશે, ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થશે અને સહજ અકર્તા ભાવ તરફ કર્તૃત્વ તોડીને આ જીવ જશે અને અકર્તા સ્વભાવની દ્રષ્ટિ થશે. એવી દ્રવ્ય દ્રષ્ટિ આપણા બધાની થાય. આપણે ખરેખર આ વિષમ કાળમાં અને આવી પરિસ્થિતિઓ જે બહારમાં ભજવાય છે એમાં આપણા પરિણામોની સાવધાની, સંસાર શરીર ભોગોથી વિરક્તતા, સ્વરૂપની મહિમા, સ્વાધ્યાયની મહિમા, દેવશાસ્ત્ર ગુરુની મહિમા, આ મનુષ્ય ભવની દુર્લભતા અને આપણે આ ભવમાં શું કરવું છે એનો વિચાર ખરેખર કરજો કે સાથે શું લઈ જવું છે અને શું ખરેખર શું કરી શકે છે અને શું શું લઈ જઈ શકે છે એનો વિચાર કરો. ખૂબ ખૂબ બધા આપણે વિચાર કરીએ અને માર્ગમાં આગળ વધીએ એવી મંગળ ભાવના સાથે. હમણાં એ વાત પૂરી કરીશું, ગાથા આપણે નેક્સ્ટ ટાઈમ 5-10 મિનિટમાં પૂરી કરશું અને પછી આગળની ગાથા આપણે લઈશું. સમ્યક દર્શનનું બહુ સરસ સ્વરૂપ, 10 પ્રકારના સમ્યકત્વ, આજ્ઞા સમ્યકત્વ, બીજ સમ્યકત્વ, અવઘાર સમ્યકત્વ, પરમ અવઘાર સમ્યકત્વ, અનેક પ્રકારથી જે સમ્યકત્વના ભેદ પ્રભેદ કર્યા છે એની અદભુત ચર્ચા આગળની ગાથાઓમાં આવવાની છે. એને આપણે ક્રમસર લેશું. આ ગાથા આપણે નેક્સ્ટ ટાઈમ 5-10 મિનિટમાં પૂરી કરીને આગળ વધશું. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર, કિસકે લિયે જિન વાણી માત કો વંદના સસ બારે, વંદના સસ બારે. અનિકાન મેં બોધિની દ્વાદશામી પરમકારી જીનવાણી માત નો જય, સદગુરુ દેવ નો જય હો, મહાન જૈન ધર્મ નો જય હો, મહાવીર ભગવાન ના જન્મ કલ્યાણક મહોત્સવ નો જય હો, આપણા તારણહાર તાન ગુરુદેવ ના પરિવર્તન દિન નો જય હો, સમય સાધી ગ્રંથાદી રાજ નો જય, કુંતુનાચાર્ય દેવ નો જય, મહાન જૈન ધર્મ નો જય, જય જય જિનેન્દ્ર બધા.